गाथा नंबर 100, राग द्वेष भय परिहरी, सौ जीव जुवे समान, संभावे प्रतिष्ठित ते शीघ्र लहे निर्वाण। राग ने द्वेष ए बने ने त्यजी ने जे सर्वजीवों ने समान जाने छे ते संभाव में विराजमान साधु तेथी तरत ज मोक्ष ने पामे छे। वितराग चिदानंद रूप जे पोतानु शुद्ध सहजात्म द्रव्य तेनी भावनाथी विमुख जे राग द्वेष तेने तजीने जे महापुरुष केवल ज्ञान दर्शन लक्षणे करी सर्वजीवोने समान गणे छे ते पुरुष जीवन मरण लाभ अलाभ सुख दुख आदि द्वंद्वमां समान भाव समता भावे स्थित रहे छे। તેથી અત્યંત અદ્ભુત અચિંત્ય કેવળ જ્ઞાનાદિ અનંત ગુણોના ધામરૂપ મોક્ષપદને શીઘ્ર પામે છે। આ પરમાર્થ જાણીને રાગ દ્વેષને તજીને શુદ્ધ સહજાત્માના અનુભવરૂપ જે સંભાવ તેનું સદાય સેવન કરવા યોગ્ય છે। આમાં રાગ દ્વેષ ને જે સંપૂર્ણપણે છોડી અને સંભાવમાં જ વિરાજમાન હોય એવા તરત જ મોક્ષને પામે છે। એટલે આપણને એ બાબત આપણને કહેવા માગે છે કે આપણે રાગ દ્વેષ છોડી અને સંભાવમાં સંપૂર્ણપણે સ્થિર રહેવું અને એ જ શુદ્ધ સહજાત્મ દ્રવ્ય એ જ કરીને સર્વજીવોને તે સમાન ગણે છે। આ પરમાર્થને જાણીને રાગ દ્વેષને તજીને શુદ્ધ સહજાત્માના અનુભવ જે સંભાવ તેનું સદાય સેવન કરવા યોગ્ય છે।
ગાથા 101। જ્ઞાન દર્શન વિનાનો કોઈ જીવ નથી, જીવનું દર્શન જ્ઞાન, જીવ લક્ષણ જાણે એમ, દેહ ભેદથી ભેદ તો જ્ઞાની માને કેમ। હે જીવ, જ્ઞાન દર્શન પ્રત્યેક જીવનું લક્ષણ છે એમ જે જાણે છે તે જ્ઞાની, દેહના ભેદથી શું તે જીવોમાં ભેદ માનશે? અર્થાત કદી નહીં માને। જે જ્ઞાની જીવના લક્ષણોને યથાર્થ જાણે છે તે દેહના ભેદથી જીવમાં ભેદ માનતા નથી, દેહના ભેદથી જીવમાં ભેદ માનતા નથી। દેહ ભેદ હોવા છતાં ગુણની અપેક્ષાએ સર્વ જીવ સમાન છે, અર્થાત જીવ જાતિએ એક સરખા છે। બ્રહ્મા દ્વૈતવાદી અનેક જીવોને માનતા નથી, પણ એક જ જીવને માને છે તે વાત યુક્તિથી માનતા બંધ બેસતી નથી। એક જ જીવ માનવામાં અનેક દોષ આવે છે। જો એક જ જીવ હોય તો એકના સુખથી સર્વને સુખી થવાનો પ્રસંગ આવે, અથવા એકની મુક્તિથી બીજા સર્વની મુક્તિ થવી જોઈએ, પણ એમ દેખાતું નથી। માટે એક જ આત્મા માનતા વિરોધ આવે છે। હે જીવ, એમ કે જ્ઞાન દર્શન પ્રત્યેક જીવનું લક્ષણ છે એમ જે જાણે છે, સંબોધીને કહે છે, જીવને સંબોધીને કહે છે, દરેક જીવને કે જ્ઞાન દર્શન પ્રત્યેક જીવનું લક્ષણ છે એમ જેને જાણ થઈ ગઈ છે, એમ જે જાણે છે એવા જ્ઞાનીઓ દેહના ભેદથી શું તે જીવોમાં ભેદ માનશે? એટલે એમ કે દેહ નાનો હોય કે મોટો હોય, 3 ઇંચનો હોય કે મનુષ્યનો હોય, એનાથી શું એના જીવમાં ભેદ માનશે? ના, કે એનાથી કોઈ પણ રીતે નહીં માને। જે જ્ઞાની જીવના લક્ષણોને યથાર્થ જાણે છે, એટલે કે બરાબર જે છે એ જ જાણે છે, જીવના લક્ષણોને જાણે છે, તે દેહના ભેદથી જીવમાં ભેદ માનતા નથી। દેહનો ભેદ હોવા છતાં ગુણની અપેક્ષાએ સર્વ જીવ સમાન છે, અર્થાત સર્વ જીવ જાતિ એક સરખા, જીવ બધા એક જ સરખા છે, બધાની એક જ શક્તિ છે એમ। પછી આ બ્રહ્મા દ્વૈતવાદીનું લખ્યું છે કે એ લોકો જીવ અનેક જીવને નથી માનતા, એક જ જીવને માને છે, એટલે એ બરાબર બેસતી નથી। કારણ કે એ જો એક જ જીવ હોય તો એકના સુખથી બધાને સુખી થવાનો પ્રસંગ આવે અને એકની મુક્તિથી બધાની મુક્તિ થવી જોઈએ, પણ એવું નથી થતું. માટે જ એમ કે એક આત્મા માનતા એમ એમ વિરોધ આવે છે.
ગાથા 102.
જીવનો ભેદ વિચિત્ર, જીવ લક્ષણ જાણે ન તે, દર્શન જ્ઞાન ચરિત્ર. શરીરના ભેદથી જે જીવોના અનેક પ્રકારના ભેદો કરે છે તે જીવોના જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ જે લક્ષણ છે તેને જાણતા નથી. પોતાના ઉપાર્જન કરેલા કર્મના ઉદય વડે જીવો જુદા જુદા શરીરોમાં દર્શન દે છે. કોઈ જીવ મનુષ્ય છે, કોઈ પશુ છે, કોઈ દેવ છે, તેમજ કોઈ નરક અવસ્થા ભોગવે છે. તો પણ સર્વ જીવોમાં ઉપયોગ ગુણની મુખ્યતા છે, તેથી બધા જીવો સરખા છે. જ્ઞાનીઓ નિશ્ચયથી સર્વને સમાન લેખે છે. નિશ્ચય નહીંથી જ્ઞાન દર્શન તથા ચારિત્ર જીવનું લક્ષણ છે એમ જાણી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ક્ષુદ્ર ચાંડાલ આદિ દેહના ભેદને જોઈને રાગદેશ કર્તવ્ય નથી. સર્વ જીવોની સાથે મૈત્રીભાવ અદ્વેષ ભાવ કરવો એ જ તાત્પર્ય છે. ઉપરની ગાથામાં જેમ બતાવ્યું એમ જીવના લક્ષણો દેહના ભેદથી જો આપણે કરતા હોય તો એ ખોટું છે. દેહનો ભેદ હોવા છતાં ગુણની અપેક્ષાએ તો સર્વ જીવ સમાન છે. શરીરના ભેદથી જે જીવોના અનેક પ્રકારના ભેદો કરે પણ જ્ઞાન દર્શન અને ચારિત્ર જે લક્ષણ છે એને જાણતા નથી. એ શું કામ કરે છે ભેદ? શરીરના જીવો અનેક પ્રકારના ભેદો કરે છે એનું કારણ શું? તો કે જ્ઞાન દર્શન અને ચારિત્ર જે જીવનું લક્ષણ છે એ તે બરાબર જાણતા નથી. પોતાના ઉપાર્જેલા કર્મના ઉદય વડે જ જીવને પોતાના દર્શન દે છે. તેવી રીતે આપણે જોઈએ છીએ સંસારની અંદર કોઈ જીવ મનુષ્ય છે, કોઈ પશુ છે, કોઈ દેવ છે, દરેક અવસ્થા પોતપોતાના કર્મ અનુસાર બધા ભોગવે છે. તો પણ સર્વ જીવોમાં ઉપયોગતા તો ઉપયોગ ગુણની જ મુખ્યતા છે. એટલા માટે બધા જીવો સરખા છે. અને ઉપયોગ ગુણ શું છે? કે જ્ઞાન દર્શન અને ચારિત્ર જે લક્ષણ છે એ જાણતા નથી. એને જાણે તો પછી આ ભેદ કરે નહીં. તેથી બધા જીવો સરખા છે. જ્ઞાનીઓ નિશ્ચયથી જ્ઞાનીઓ તો સર્વને સમાન જ માને છે. નિશ્ચયનેથી જ્ઞાન દર્શન તથા ચારિત્ર જીવનું લક્ષણ છે એમ જાણી નિશ્ચય નથી. જો જ્ઞાન દર્શન અને ચારિત્ર એ ત્રણ જીવનું લક્ષણ છે એમ જાણે તો પછી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર અશાલ આ ભેદના આ બધા ભેદ જોઈને એ કોઈ દિવસ રાગદેશ કરતા નથી. સર્વ જીવોની સાથે મૈત્રીભાવ અને અદ્વેષ ભાવ કરવો એ જ તાત્પર્ય છે. કોઈ પણ દેહ હોય, પછી મનુષ્યનો દેહ હોય, પશુનો દેહ હોય, કે દેવનો દેહ હોય, કે ગમે હોય, કે નરક અવસ્થામાં કોઈ પણ જીવ હોય તો પણ રાગદેશ કર્તવ્ય નથી એમ કહે છે.
ગાથા નંબર 103. વિધિવશ સૂક્ષ્મ સ્થૂલ તન બાળ આદિ પર્યાય પણ જીવ છે તે તેવડા સૌ સર્વત્ર ફદાય. સૂક્ષ્મ અને બાદર શરીર તથા બાળ વૃદ્ધાદિ જે અવસ્થાઓ છે તે સર્વ કર્મના ઉદયથી થાય છે અને જીવો તો સર્વ અવસ્થાઓમાં સર્વ જગાએ અને સર્વ કાળે અસંખ્યાત પ્રદેશી અને જ્ઞાન દર્શનવાળા છે. શુદ્ધાત્મ ભાવનાના અભાવમાં સંચય કરેલા શુભાશુભ કર્મથી આ આત્માની અનેક અવસ્થાઓ થાય છે. તે બધી અવસ્થાઓ કર્મજનિત છે, આત્માની નથી. જીવ દ્રવ્ય પ્રમાણથી અનંત છે. ક્ષેત્રથી અપેક્ષાએ લોક કાકાશ પ્રમાણ અસંખ્યાત પ્રદેશી છે તથા વ્યવહારથી સ્વદેહ પ્રમાણ છે. સર્વત્ર તથા સર્વકાળે જીવનું આ સ્વરૂપ છે. બાદર સૂક્ષ્માદિ ભેદો પણ કર્મજનિત છે એમ માની જીવોમાં ભેદ ન કર. નિશ્ચયથી સર્વ જીવો જ્ઞાન દર્શનવાળા છે. એટલે સૂક્ષ્મ અને બાળ શરીરની વાત કરે છે. બાળ અને ગુરુદાજીની અવસ્થા વખતે સર્વ કર્મનું ફળ છે અને શુદ્ધાત્મ ભાવનાના અભાવમાં એટલે કે જીવના શુદ્ધ સ્વભાવના અભાવમાં સંચય કરેલા શુભાશુભ કર્મથી આત્માની અનેક દફા અવસ્થાઓ થાય છે. તો સર્વ જીવો જ્ઞાન દર્શનવાળા છે એમ તું જાણ.
બરાબર. અહીંયા આપણે ગાથા નંબર 100, 101, 102 અને 103 એનો સંયુક્ત વિચાર કરીએ છીએ. 100મી ગાથાની અંદરનું સૂત્ર શું કહ્યું ધ્રુવ સાહેબ? નિર્વાણ કોણ પામે? એટલે જે સંભાવમાં સ્થિત થાય તે, પછી એ સાધુ હોય, સાધક હોય, ગ્રસ્ત હોય, મુનિ હોય, પણ સૂત્ર એ આપ્યું કે નિર્વાણ એ જ જીવ પામી શકે છે કે જે સંભાવમાં સ્થિત છે. સંભાવ એટલે અહીંયા ટૂંકી વ્યાખ્યા, ન રાગ ન દ્વેષ. સંભાવ એ જ મોક્ષનું કારણ છે, એટલે શીઘ્ર મોક્ષનું. અનેક પ્રકારના વિધિ વિધાન, ક્રિયા, કાંડ, પૂજા, જપ, તપ કરે, પણ સંભાવ ન હોય તો એ જીવ સંભાવમાં સ્થિત નથી. અને સંભાવ નથી એટલે કયા ભાવમાં સ્થિત છે? વિષમભાવનું સ્વરૂપ શું? કાં રાગ અને કાં દ્વેષ. કાં તો એને સૂક્ષ્મપણે રાગ છે અને કાં તો સૂક્ષ્મપણે દ્વેષ છે. જ્ઞાની અહીંયા એ કાથામાં સમજાવે છે કે નિર્વાણનું એકમાત્ર કારણ તો સંભાવ છે, અને સંભાવનું સ્વરૂપ ઘણીવાર આપણને રાગ દ્વેષ હોય તો એ કહે કે મને બહુ સંભાવ છે. જો અભ્રાંતિ. અહીંયા જ્ઞાની સ્પષ્ટ કહે છે કે રાગ દ્વેષને પરિહરે જે, રાગ દ્વેષ રહિત થાય એ સંભાવ છે. રાગ દ્વેષ રાખવો અને મને બધા ઉપર ભાવ છે, ખ્યાલ આવે છે વડીલ? એટલે એ દંભ થયો, પણ એમની આવું માન્યતા એવી ઘૂસી જાય છે, એ દંભ પોતાને દંભ નથી માનતો. જ્ઞાનીઓ સમજે છે કે આ દંભ છે, એ તો એમ સમજે છે કે બરાબર છે. એટલે એ એમ કે મને બધા પ્રત્યે બહુ સંભાવી છે, પણ પાછો એના જીવનમાં રાગ દ્વેષ તો કોઈ અપેક્ષાએ એ સંભાવી હોય. બહારના સમાજના વાતાવરણમાં જ્યાં જાય ત્યાં તો લાગે કે આના જેવો કોઈ સંભાવી નથી, પણ તરત જ એનો નજીકનો એ જાણે કે અમે જાણી છો ને ઓફિસની અંદર આ ભાઈ શું છે, ઘરમાં શું છે, પકડાઈ જાય ને. તો અહીંયા 100મી ગાથાની અંદર એક સૂત્ર આપ્યું છે, સંભાવનું સૂત્ર આપ્યું છે. નિર્વાણને પ્રાપ્ત કરવા માટે જીવે જે ભાવની સાધના કરવાની છે તે સંભાવ છે, અને સંભાવનું સ્વરૂપ એટલે બાહ્ય દેખાતું અહીંયા છે ત્યારે કોઈ સ્થિતિ સંજોગે, કોઈ કાળ અપેક્ષાએ, કોઈ સ્થળ અપેક્ષાએ એ નહીં, પરંતુ રાગ અને દ્વેષને પરિહર્યા છે જેણે. કોઈ પ્રત્યે રાગ નહીં, કોઈ પ્રત્યે દ્વેષ નહીં. તો કૃપાળુ દેવે જે 37ના પત્રની અંદર જે કહ્યું કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ થવું, રાગ દ્વેષ રહિત થવું એ જ ધર્મ છે. અને આત્મામાંથી રાગ દ્વેષ ગયે ગમે ત્યાં ગમે તે સ્થિતિમાં મોક્ષ થાય, પણ રાગદ્વેષ ગયા ન હોય તો એ પહાડ ઉપરથી પડતું મૂકે કે ઝાડની માફક ઊભો ઊભો 500-700 વર્ષ સુધી ઊભો ઊભો સુકાઈ જાય તો પણ નિર્વાણ પામે નહીં. તો નિર્વાણ પામવા માટેનું સૂત્ર સંભાવ, અને સંભાવની વ્યાખ્યા રાગ દ્વેષ રહિત પણું તે, એટલે શબ્દ મૂક્યો છે પરિહરી. પરિહરી એટલે છોડે. છોડવા ક્યારે જોઈ, છોડવા ક્યારે પડે? ગ્રહણ કર્યા હતો. એટલે કે તું પરિહરે, હું પરિહરું, પરિહરું એટલે મેં છોડ્યું છે, પૈકડું છે. કોના સંબંધે વડગણા છે રાખું કે હું પરિહરું, પણ વડગણા રાખી છે. જેને રાખી નથી એને પરિહરવાનો કોઈ પ્રશ્ન નથી. સવકાશ નથી. સંસારી જીવો રાગ દ્વેષ સહિત છે, થવાનું છે, રાગ દ્વેષ સહિત છે, એને પરિહરવાના છે. અને એ સંભાવથી અહીંયા કહ્યું છે એનું સૂત્ર કે નિર્વાણમ લભંતે, એ નિર્વાણને પામે છે. જોડું રાગ હોય ત્યાં દ્વેષ હોય જ, દ્વેષ હોય એટલે રાગ છે જ, માટે જ દ્વેષ છે. એ એવું છે, અવિનાભાવી છે. એટલે ગમે ત્યાં એક પ્રત્યે રાગ છે તેનો મતલબ એ કે બીજા પ્રત્યે આ મને બહુ ગમે છે એનો મતલબ કે બીજું ઘણું ચીજ એવી છે કે જે મને ગમતી ભલે ચીજ છે નહીં, પણ છતાં મને નથી ગમતી એ ભાવ તો ઊભો જ છે. મને આ સૌથી વધારે ગમે, ગમવામાં રાગ આવ્યો, હવે બીજું તો કંઈ છે જ નહીં, પણ છતાં બીજું નથી ગમતું એનો ભાવ કેટલો બધો મજબૂત છે કે મને કાંઈ ન ફાવે. એટલે દ્વય કીધું છે. અને આ બધા ભાવોની અંદર દ્વય છે. જ્ઞાનીઓ નિર્દ્વંદ્વ દશાને ઉપાસે છે. આ બધા દ્વય દશા છે કે જ્યાં પ્રીતિ છે, અપ્રીતિ છે, ગમો છે, અણગમો છે, રતિ છે, અરતિ છે, ઇષ્ટ કલ્પના છે, અનિષ્ટની છે. આ બધા દ્વય ભાવ છે. દ્વય ભાવ છે એટલે એની સામે કંઈ ને કંઈ પ્રતિભાવ છે જ. પ્રતિભાવ હોવો જરૂરી નથી, પણ એ ધારણામાં છે માટે જ ઓલો ભાવ છે. આ મને ગમે છે એમ શબ્દ બોલ્યા એનો મતલબ શું થયો? કે ઘણું મને ન ગમતું હોય એનું ક્યાંય વ્યાખ્યા ન કરાય, પણ આ મને ગમે છે એટલે જરૂર હજી જીવમાં કોઈને કોઈ ચીજ પ્રત્યે અણગમો. ખ્યાલ આવે છે? સૂક્ષ્મ પરિણામો પોતાના, આ સૂક્ષ્મ પરિણામો જીવ જાણતો નથી, અને એને કહે છે આ દ્વંદ્વ ભાવો. એટલે નિર્દ્વંદ્વ થવું જોઈએ, નિર્વિકલ્પ થવું જોઈએ. તો અહીંયા નિર્વાણ કોણ પામે છે, કયો જીવ પામે છે, કયો સાધક પામે છે? તો કે જે રાગ દ્વેષને પરિહરે છે અને સંભાવને ધારણ કરે છે. હવે એ જે વાત છે આખી, એ કેની અપેક્ષાએ લાગુ પડે? રાગ દ્વેષ કેના પ્રત્યે થાય? તો અહીંયા કર્મબંધની અપેક્ષાએ વાત કરે છે, એટલે જીવ પ્રત્યે. તો જીવોની અંદર હવે કહે છે 101મી ગાથા, ગાથા નંબર 101 ની અંદરનું સૂત્ર શું આવે છે? કોણે વાંચ્યું હતું? કાંતિભાઈ. જીવોમાં રાગ દ્વેષ અથવા વિષમ ભાવ ભેદ દ્રષ્ટિ હોય તો થાય, અભેદ દ્રષ્ટિમાં ન થાય. તો હવે જ્ઞાનીઓ છે એને જીવની અંદર એ લક્ષણ, જીવનું લક્ષણ શું? જ્ઞાનને લક્ષણ, દર્શન અને જ્ઞાન આ જીવનું લક્ષણ. જે જીવનું લક્ષણ જ્ઞાન અને દર્શન જાણે છે એ જીવોની અંદર દેહ ભેદ કરતા નથી. દેહ ભેદ, કાય ભેદ, ગતિ ભેદ, વર્ણ ભેદ, કુળ ભેદ, જાતિ ભેદ, ગોત્ર ભેદ, આ બધા દેહના આધાર ઉપર થયેલા ભેદ છે. હું માણિયો છું, બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું, આ ગામનો છું, તે ગામનો છું, અમે ઝાલાવાડી, તમે કાઠિયાવાડી, તમે ગુજરાતી, તમે મરાઠી, તમે બંગાળી, આ બધા ભેદ, દેહના ભેદ ક્ષેત્ર અપેક્ષાએ થયા, જાતિ અપેક્ષાએ થયા, કુળ અપેક્ષાએ થયા. એથી આગળ આ મનુષ્ય છે, આ દેવ છે, આ તિર્યન છે, આ નારકી છે, ગતિના આધાર ઉપર ભેદ થયા. તો વર્ણના આધાર ઉપર, ગતિના આધાર ઉપર, દેહના આધાર ઉપર, તો દેહ છે આનો દેહ છે, વનસ્પતિનો દેહ છે આનો, પૃથ્વીનો છે, અપકાયનો છે, વાયુનો છે, એકેન્દ્રિય છે, બે ઇન્દ્રિય છે, તે ઇન્દ્રિય છે, ચૌ ઇન્દ્રિય છે, પંચેન્દ્રિય છે, મૂઢ છે, વિદ્વાન છે, શ્રીમંત છે, નિર્ધન છે, અનેકવિધ પ્રકારના ભેદો અનેક પ્રકારના જીવો વચ્ચે છે. સંસારના બધા જ જીવો કંઈ એક સરખા નથી. જીવો અનંત, પણ બધા જીવો કંઈ એક સરખા નથી. છતાં બધા જીવો એક છે કેમ? આ જ્ઞાન દર્શન વિનાનો કોઈ જીવ નથી. કોઈની પાસે આ વર્ણ હોય, એ વર્ણ બીજા પાસે ન હોય, આ ગોત્ર આનું હોય, એનું બીજા પાસે ન હોય, એવું બની શકે? જીવો જીવો વચ્ચે ભેદ ઊભો થાય એ બની શકે? પણ દર્શન અને જ્ઞાન ઉપર જો લક્ષણ હોય તો એવો કોઈ જગતમાં જીવ નથી, લોકમાં, કે જેમાં જ્ઞાન દર્શન ન હોય. તો જ્ઞાનીઓની દ્રષ્ટિ શું હોય? ભેદ ઉપર હોય કે અભેદ ઉપર હોય? તો અભેદનું લક્ષણ શું? સમાન જે બધા જીવોમાં છે. જ્ઞાન દર્શન પ્રત્યેક જીવ, નરકનો જીવ હોય, નિગોદનો જીવ હોય, એકેન્દ્રિય જીવ હોય, ત્રસ્ત જીવ હોય, સ્થાવર જીવ હોય, જીવ ગમે તે સ્થિતિમાં, ગમે તે અવસ્થામાં, ગમે તે કાયમાં, છતાં એનામાં જ્ઞાન દર્શન આ જીવનું લક્ષણ છે. એટલે દેહભેદ જ્ઞાની માનતા નથી. દેહભેદને જ્ઞાની માનતા નથી. 102 ની અંદર પણ એ જ કહે છે કે જે જીવો શરીરના ભેદથી જીવોના ભેદ કરે છે તે જીવોના મૂળભૂત લક્ષણને જાણતા નથી. એ ભેદ કરે છે જ્યારે, ત્યારે એ જીવોના મૂળભૂત લક્ષણ કે જ્ઞાન દર્શન એ તો સર્વજીવનું લક્ષણ છે, એનો ભેદ, એ લક્ષણ ન જાણતા હોવાને કારણે એ દેહ ભેદથી પોતાનો વ્યવહાર કરે છે. અને જ્યાં દેહ ભેદથી વ્યવહાર થાય ત્યાં સંભાવ આવે કે વિસંભાવ આવે? વિસંભાવ આવે, એટલે વિસંભાવ આવ્યો. એમાં કાં રાગ થયો, કાં દ્વેષ થયો, કાં એને ગમ્યો, કાં ન ગમ્યો, કાં એને સારું લાગ્યું, કાં એને ખરાબ લાગ્યું, આ પ્રકારનો દ્વંદ્વ ભાવ આવીને ઉભો રહી ગયો. કેમ કે એની દ્રષ્ટિમાં ભેદ છે. અને ભેદ શેનો છે? જે કોમન લક્ષણ છે એનો નથી. જે લક્ષણ કોમન છે એનો નથી, દેહનો ભેદ છે. તો આવી પ્રકારનો, એટલે કોઈ ગતિની અંદર ભેદ જુએ છે, વર્ણમાં જુએ છે. તો 102 ની ગાથામાં કહે છે કે દેહ ભેદથી જે જીવનો ભેદ કરે છે એ તો કેટલું બધું વિચિત્ર છે. એ કેટલું બધું વિચિત્ર છે. આજ દાખલા તરીકે બે પ્રકારના જીવો છે, સરસ બધી રીતે સમાન છે, પણ શક્યતા એવી બને છે કે એકને રોગ આવ્યો અને પછી ભેદ કરે કે આ રોગીના નિરોગી. આ વિચિત્ર છે. આ રોગીને નિરોગી એનાથી જીવના ભેદ નથી થતા, એ તો શરીરમાં ઉત્પન્ન થયેલી વ્યાધિ છે. હવે પોતાના જ બે દીકરા છે અથવા બે ભાઈઓ છે અને એમાં ભેદ કરે, એક બહુ સારું કમાતો હોય અને એકનું બિચારાને ઠેકાણે ન પડતું હોય, ભેદ કરે. શું ભેદ કરે? પૈસાનો ભેદ કરે કે આ મારો ભાઈ બહુ શ્રીમંત છે ને આ નિર્ધન છે, સ્થિતિમાં આર્થિક રીતે સાંકડી સ્થિતિ. અને એમાં એની ભેદ દ્રષ્ટિ, વ્યવહારમાં ભેદ, ગણતરીમાં ભેદ, દ્રષ્ટિમાં ભેદ, આખો એનો ભેદ દ્રષ્ટિ આવી જાય છે. અને એ ભેદનો આધાર શું? માત્ર એની આર્થિક સ્થિતિ એક જ, બાકી બધી સરસ. તો જીવની અંદર અને એને કારણે એના જીવનની અંદર વિષમભાવ આવે, વ્યવહારની અંદર, વર્તનની અંદર, એના પ્રત્યેની વિચારણામાં પણ વિષમભાવ હોય. જીવોને લાગે કે ના હું બહુ સમાન છું, પણ એવું હોતું સૂક્ષ્મતાએ વિચાર કરે ત્યારે આ જીવ અભેદ દશાથી વર્તે છે કે ભેદ દશાથી વર્તે છે. અને જે પ્રાણી અભેદ દશા પામ્યા વિના આ જગતને જે જોવા ઈચ્છે છે તે ભેદ દશાથી બંધ થાય, કંઈ કર્યું નથી, એની દ્રષ્ટિમાં જે ભેદ છે એ જ અજ્ઞાન છે. અને અજ્ઞાન છે એ બંધનું કારણ કે નહીં? કર્મબંધના 5 કારણની અંદર પેલું અજ્ઞાન. ત્યારે થાય. તો ત્યારે એને અજ્ઞાન છે, અને અજ્ઞાન છે એ બંધનું કારણ છે. એટલે અહીંયા એ કહે છે કે ભેદને જાણે છે પણ એ અભેદ લક્ષણને જાણતો નથી. તો જીવો પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ કયો છે? તો કહે છે જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ તમામ જીવોનું લક્ષણ છે. પછી એ જીવ ગમે તે અવસ્થામાં હોય તો પણ જીવનું લક્ષણ દર્શન, જ્ઞાન, ચારિત્ર. ગાથા નંબર 102 કે તું જો જીવો પ્રત્યે દ્રષ્ટિ કર તો કઈ કર? દર્શન, જ્ઞાન અને ચારિત્ર. અને આજે લોકોનો મૈત્રી ભાવ અને ભગવાન મહાવીરે કહેલી મૈત્રી ભાવના એમાં ફેર શું? મહાવીરની મૈત્રી જીવ મૈત્રી છે અને લોકોની મૈત્રી સંબંધ મૈત્રી છે. પૈસાદારોની ક્લબ હોય, કોઈ વાર કોઈની એક સમાન જાતિઓનું સંગઠન હોય, અમારે બધાને મૈત્રી ભાવ, અમારે બધા અમારા ક્લબમાં બધા સમાન. શું કામ સમાન? અમારા ભાવનો આધાર આર્થિક સ્થિતિ છે. મહાવીરની મૈત્રી જીવ મૈત્રી છે, એટલે જેનામાં જીવ છે અને જીવત્વના લક્ષમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર જેનામાં છે, વિકસિત કે અવિકસિત, પરંતુ આ ઉપયોગ એ જીવનું લક્ષણ છે. ઉમાસ્વાતી મહારાજે કહ્યું, ઉપયોગો જીવલક્ષણ. જ્યાં જીવ છે ત્યાં એનું લક્ષણ ઉપયોગ છે. ઉપયોગ એટલે એને સંવેદના છે, જ્ઞાન છે, દર્શન છે. જીવ નાનામાં નાનો હશે તો પણ સુખ દુઃખનો અનુભવ કરે છે અને એ દુઃખથી ભાગે છે, સુખને મેળવવા પ્રયત્ન કરે છે, દુઃખની નિવૃત્તિની ઈચ્છા કરે છે અને સુખની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે. નાનામાં નાનો જીવ હશે એ છૂટવા પ્રયત્ન કરે. ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું, કોઈ જીવને મરવું ગમતું, એ જીવને મરવું ગમતું નથી એટલે આપણે જે મોટા માનાની વાત નથી કરી. સૂક્ષ્માતિ સૂક્ષ્મ જીવ હોય એને પણ મરવું ગમતું, એકિન્દ્રિયમાં હોય તો પણ મરવું ગમતું, અને એ જીવ પોતાને બચાવવા, રક્ષા કરવા મૂવમેન્ટ કરશે, ભાવ કરશે. કદાચ સ્થાવર હશે, ખસી નહીં શકે. ઝાડ છે એ ખસી નહીં શકે, પણ આ ટાઢ તાપ, આ વર્ષા એને સહન કરતી વખતે એનામાં સંવેદના થશે. કોઈ એને કાપે, કોઈ એને પાણી પાય, તો એનામાં સંવેદના થશે. એ સંવેદના છે એ એનું ઉપયોગ લક્ષણ છે, કે ઝાડને ઉપયોગ નામનું લક્ષણ છે. પણ એક પહાડ છે, એ પહાડને કાપવા માટે થઈને કોઈ બોમ્બદાળો ડાયનામાઇટ મૂકે તો પણ પહાડમાં સંવેદના હોય નહીં, કારણ કે કેવળ જડ પદાર્થ, જ્યાં જીવત્વ નથી ત્યાં સંવેદના નથી. પરંતુ વૃક્ષ છે તો એમાં જીવત્વ છે. એવી રીતે પ્રત્યેક જ્યાં જ્યાં જીવત્વ છે, ઉપયોગ એ જીવનું લક્ષણ છે. ઉપયોગનો અર્થ એને પર પદાર્થનો બોધ થવો, લાગણી થવી, સંવેદના થવી, આ ઉપયોગ કહેવાય એને. જીવને ઉપયોગ છે. તો કે છે મૈત્રી ભાવ, અદ્વેષ ભાવ કરવો એ જ તાત્પર્ય છે. રાગ દ્વેષ કર્તવ્ય નથી. સર્વ જીવો સાથે મૈત્રી ભાવ કેળવ્યા વિના જીવ મુક્તિને પામી શકતો નથી. જીવને મુક્તિ જોઈએ છીએ અને જીવને જીવનો દ્વેષ છે. તો કે આ વાત વિતરાગના શાસનમાં બેસતી નથી, કારણ કે જીવ દ્રવ્યને મોક્ષ જોઈએ છે તો બધા જ જીવ દ્રવ્યો સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો આ વચનને. એ જ્યાં સુધી આવી નથી આવી દ્રષ્ટિ, અને સર્વાત્મમાં કહેતા કોઈ પણ પ્રકારના બહારી ભેદ નહીં, કેમ કે જીવનું લક્ષણ, આત્માનું લક્ષણ જ્ઞાન, દર્શન, ચારિત્ર. બાકીની દ્રષ્ટિએ વિચારે તો એ જીવની દ્રષ્ટિ વિચારતો નથી, સંબંધની દ્રષ્ટિએ વિચારે છે, સ્વાર્થની દ્રષ્ટિએ વિચારે છે. અને માટે એને મૈત્રી હોય ન પણ હોય, રાગ થાય, દ્વેષ થાય. તો અત્યારે જગતમાં મૈત્રીની વાત ચાલે છે. મૈત્રીની વાત અત્યારે જ્યાં જ્યાં મોટા મોટા સેમિનાર વિશ્વ શાંતિની, વિશ્વ મૈત્રીની, બધા દેશો વચ્ચે અમારે મૈત્રી, ને આપણું યુનાઇટેડ નેશન્સ હોય કે બીજા ગમે, આ બધા જ કેટલા ક્ષણિક ક્ષુદ્ર મતલબ પોતાનો કોમન ઇન્ટરેસ્ટ, વેસ્ટેડ ઇન્ટરેસ્ટ એને કહે છે. એના પૂરતી એની જે વાત છે ત્યાં મૈત્રી છે. કોઈ જીવરાશિ સંબંધી મૈત્રીની વાત જો સમૃદ્ધિનું સર્જન થતું હોય તો કરોડો જીવોનો નાશ કરવો હોય તો વાંધો, કરોડો જીવોનો નૌસંહાર આ અહિંસાના નામે થાય, આ પ્રેમના નામે થાય, આ મૈત્રીના નામે થાય. મહાવીરના શાસનમાં આની અનુમતિ નથી. એટલે હ્યુમેનિટીના નામે બાકીની તમામ જાતિના જીવોનું નિકંદન કાઢી નાખવાની વાત કરવી અને એમ કહેવું કે હ્યુમેનિટી ઇઝ ધ બેસ્ટ રિલિજન અને આઈ બિલીવ ઇન હ્યુમેનિટી, એના જેવો દંભી જુઠ્ઠો જગતની અંદર બીજો કોઈ, કારણ કે જીવનું ઓળખાણ જ એને પેલા પોતે મર્યાદિત કરીને. હવે એ જીવ મૈત્રીની વાત કરે તો કે તમારા જૈનોની અંદર મૈત્રી ભાવ અમે મૈત્રીમાં માનીએ છીએ, પણ તારી મૈત્રી માનવ પૂરતી મર્યાદિત, અને માનવમાં પણ અમુક ક્ષેત્રની, અમુક દેશો ભેગા થાય એટલે એની મૈત્રીનું સમૂહ સંગઠન હોય એના પૂરતી મૈત્રી, બાકીનાનું અમેરિકાવાળીની મૈત્રી રશિયાનું નિકંદન કાઢવાની, અને રશિયાવાળાની મૈત્રી એ કે અમેરિકન જીવતો ન હોય. જીવ મૈત્રીની વાત, અદ્વેષ અદ્વેષ મૈત્રીનો બીજો પર્યાય શબ્દ પ્રયોગ મૂક્યો છે. અદ્વેષ કરવો, અદ્વેષ ભાવ, જેમ સંભાવ છે એમ અદ્વેષ ભાવ છે. સંભાવ પોઝિટિવ છે, અદ્વેષ એને નેગેટિવ નાસ્તિથી સમજાવ્યું કે દ્વેષ નહીં. તે દ્વેષ પણ જીવ સાથે થાય, અને જીવ સાથે દ્વેષ ક્યારે થાય, કા એ જીવ એને ઉપકારી નથી, કા એ જીવ એને બાધાકારક છે, કા એને ગમતો નથી, કા એને સહયોગી નથી, કા એને સહકારી નથી, તો દ્વેષ થાય. આ કાંઈ કામનો નથી માટે એને કાપી નાખો. મૈત્રીમાં કંઈ અદ્વેષ ભાવ નથી, કહેવાતી મૈત્રી, કેમ કે જીવ મૈત્રી નથી, એ મૈત્રી ભેદ ભેદ આધારિત છે, અને ભેદમાં આવા નાના નાના પ્રકારના એના ગણિત એનો ભેદનો આધાર છે. અભેદ દ્રષ્ટિ આવ્યા વિના, અભેદ દશા આવ્યા વિના સંભાવ કેળવી શકાતો નથી, અથવા અદ્વેષ ભાવ જાળવી શકાતો. કોઈ અપકારી છે, કોઈ નુકસાનકારી છે, કોઈ આ કરે છે તે કરે છે, આવી પ્રકારનું આપણે કહીએ, અને એને તો જે છે એનો એના પ્રત્યે દ્વેષ કરવો, આવો ભાવ આવે ત્યારે એણે પોતાનો કંઈ ને કંઈ પ્રકારનો હિત, હવે જે અદ્વેષ થાય છે એ તો એ જીવની અંદર કોઈ કર્મજનિત અવસ્થા છે, કોઈ જીવ ઘાતકી છે, પશુ ઘાતકી પશુ હોય તો આપણે કહીએ કે ઘાતકી પશુને તો મારી જ નાખવા જોઈએ ને. હવે એ જીવનું લક્ષણ છે ઘાતકી પણ હોય તો એ શું છે, એની અવસ્થા છે, એની અવસ્થા છે, અને એ અવસ્થાનું કારણ શું છે, એનો સ્વભાવ છે કે એનું કર્મ છે. તો અવસ્થા કર્મજનિત છે કે સ્વભાવજનિત છે, કર્મજનિત છે. તો કર્મજનિત વિવિધતાના ભેદ જ્ઞાની માને નહીં, જ્ઞાનીની દ્રષ્ટિ એને એના લક્ષણ જે છે જ્ઞાન દર્શન અને ચારિત્ર, અહીંયા જીવ મૈત્રીનો આધાર છે. એટલે એણે આવા કોઈ કર્મજનિત કોઈ જીવનો એવો સ્વભાવ બને તો પણ એને કર્મજનિત ગણીને એની સાથે એ દ્વેષ ન કરે પણ અનુકંપા કરે, એને અનુકંપા થાય. જો અહીંયા આ જીવનો ભાવ, કાં મૈત્રી ભાવ અને કાં કરુણા ભાવ, કરુણા ભાવ એ કે કર્મના દોષને કારણે જગતના જીવો ચિત્ર વિચિત્ર પ્રકારની અવસ્થામાં છે, અરે જીવો જીવને માડીને જીવે છે, એનામાં આ કર્મજનિત અવસ્થા છે, આની આ જીવની અનુકંપા હોય, આવા બધાને ખતમ જ કરી નાખો ને મારી જ નાખો, તો આ જે આખું અત્યારે હિંસાનું સામ્રાજ્ય છે આ જગત ઉપર, કેમ કે પહેલી હિંસા વિચારની છે, શુદ્ધ મૈત્રી ભાવનો અભાવ છે. મૈત્રી ભાવ નથી એટલે દ્વેષ ભાવ છે, અને મારવાની વાત જ્યાં છે ત્યાં દ્વેષ ભાવ એના પાયામાં છે. અદ્વેષ ભાવ હોય ત્યાં કોઈ જીવની હિંસા સંભવી શકે નહીં. આપણને કોઈના ઉપર દ્વેષ ન હોય તો એના ઉપર હિંસા શક્ય નથી. પણ આપણે ઘણીવાર એ દ્વેષ બતાવતા નથી આપણા સ્વાર્થને આડે, એટલે આપણને લાગે છે કે ના, મેં તો મારા માટે થઈને આને આનું ખતમ કર્યું. આ રીતે જગતમાં સંહારની પ્રક્રિયા ચાલે છે. એ કહે છે એને જીવનું લક્ષણ જાણતા નથી. દેહ આદિના ભેદને લઈને રાગદ્વેષ કર્તવ્ય નથી. સર્વજીવો સાથે મૈત્રી ભાવ કરવો, અદ્વેષ ભાવ કરવો, એ જ તાત્પર્ય છે. વાત આવે છે કે કયો જીવ નિર્માણને પામે, સંભાવ હોય એને. સંભાવનું સ્વરૂપ શું? તો કે રાગ દ્વેષનો અભાવ. એ જીવની અપેક્ષા એ વાત ચાલે છે, જડની અપેક્ષા એ નહીં. જડમાં કાંઈ વાત નથી ચાલતી, જડથી કંઈ કોઈ કર્મબંધ થતા નથી. જીવના પરિણામો જે છે એ જીવ સાથેના પરિણામો એને બંધનું કારણ છે. માટે જીવરાશિની મૈત્રી એને આધાર કીધો છે. એટલે આગળ કહે છે 103 ગાથા, એકને એક વાત વિશેષ સૂક્ષ્મતાથી, વિશેષ સમજણથી જ્ઞાનીઓ એ વાતને પકડાવવા પ્રયત્ન કરે છે. તો 103 ની અંદર શું છે? અવસ્થા બધી, આ બધી અવસ્થાઓ છે જીવોની, બાળ વૃદ્ધ સૂક્ષ્મ બાદર, આ બધી અવસ્થાઓ જીવની જે છે એ બધી શેને કારણે છે? કર્મને કારણે છે. જીવની અવસ્થા તો એક જ છે, જ્ઞાન દર્શન અને એનું અસંખ્યાત પ્રદેશી એનું સ્વરૂપ, એમાં ક્યાંય વધઘટ નથી. જીવ મોટો દેખાય નાનો દેખાય તો પણ એના અસંખ્યાત પ્રદેશમાં વધી ગયા છે અને ઘટી ગયા છે એવું ખરું? આ સમજણ આ પ્રદેશની આપી છે કે જીવનું જે બંધારણ છે, જીવનું જે બંધારણ છે એ અસંખ્યાત પ્રદેશી જીવ છે. એ અસંખ્યાત પ્રદેશી જેવો દેહ ધારણ કરે એ પ્રમાણમાં સંકોચ વિસ્તાર પામી શકે એવું એનું લક્ષણ છે. સૂક્ષ્મ દેહની અંદર પણ એ જીવ સંકોચીને એની અંદર રહે, અને હાથી જેવડી કાયા કે પર્વત જેવડી કાયા એને પ્રાપ્ત થાય તો પણ એના પ્રદેશો વિસ્તાર થઈ અને સમગ્ર શરીર વ્યાપ્ત થઈ જાય છે. તો જીવ દેહ વ્યાપ્ત છે, દેહ અવગાહના જે દેહની છે એવો છે, પણ એના પ્રદેશમાં ક્યાંય વધઘટ નથી. તો બધા જ જીવો નાનો મોટો કોઈ છે નહીં. પ્રદેશમાં વધઘટ નહીં, એ પ્રદેશો ફેલાઈ જાય અને એ પ્રદેશો એક લાઈટ છે, એના કિરણો કેટલા બધા વિસ્તૃત છે, પણ એના પર ઢાંકણ મૂકી દઈએ તો બધા કિરણો ક્યાં છે? એના ઉપર પ્યાલો મૂકી દીધો તો કિરણો તો છે, પ્રકાશના કિરણો રશ્મિઓ અનંત પ્રકારની છે. બેટરી આમ કરીએ તો આપણે કે એટલી બધી પાવરફુલ બેટરી છે અમારી, લિટલ સન, હમણાં નવી બેટરી આવે છે લિટલ સન, સન જેવી છે, પણ ગમે તે ભૂંગળું ચડાવી દઈએ તો ભલે ને સનને સ્વિચ દાયબા કર તો એ બધા સંકોચ પામવાને યોગ્ય છે. કિરણોનો સ્વભાવ એવો છે, અને એ કાઢી નાખો તો કેટલા પ્રસરી જાય, જેટલો વિસ્તાર આવે એમ આ શરીર અસંખ્યાત પ્રદેશી છે. એના પ્રદેશો સૂક્ષ્માતી સૂક્ષ્મ શરીરમાં હોય તો પણ ત્યાં એમાં સમાઈને રહે, સંકોચાઈ જાય. કેટલા સંકોચાઈ જાય કે સૂક્ષ્મ દેખાય નહીં એવું, અતિ સૂક્ષ્મ એવું શરીર હોય એમાં પણ જીવ ઈજ છે અને એના પ્રદેશો એટલા જ છે. ઈના ઈ જીવ મરીને ગતિ કરીને કોઈ તિર્યંચનો જીવ થાય, કોઈ રાક્ષસનો જીવ થાય અને વિરાટ શરીર ધારણ કરી શકે એવી એની લબ્ધિ હોય તો અહીંયા પ્રદેશ માગવા જાય કે મારી પાસે તો ઓછા જ છે. તો કે જેવું શરીર મળે એવો એ તરત જ એનો ચૈતન્ય, એનું જ્ઞાન, દર્શન, ચારિત્ર, આ બધા ગુણયુક્ત એક એક પ્રદેશમાં અનંત ગુણો છે, એ બધા જ ગુણો ફેલાઈ જાય. ખ્યાલ આવે? પછી એમ કે હાથીની અંદર હવે જીવ તો નાનો હતો અને શરીર મોટું મળ્યું એટલે એના પગની અંદર ચેતન ન હોય, એની સૂંઢમાં ચેતન ન હોય, ક્યાંથી પહોંચે? એ તો એના પીઠની અંદર જ એટલી બધી મોટી છે કે એટલામાં જ ફેલાઈ ગયા, પછી પ્રદેશ છે નહીં. હવે તો પછી કાન હલાવી નહીં શકે હવે, અથવા એને મચ્છર અસર કરી શકશે એવું ન બને. વિરાટ કાય હાથીની અંદરના પણ શરીરના એક એક એના શરીરના પ્રદેશ પરમાણુ છે એની સાથે જીવનો પ્રદેશ છે છે ને છે. ક્યાંથી આવ્યો? ફેલાઈ ગયો, ફેલાઈ ગયો. એ તો એ આત્માનો ગુણ છે, પણ એટલે જ્ઞાન દર્શન એને એને જ્ઞાન ગુણ છે એટલે જ્ઞાન ગુણની અંદર એનો વેદ નહીં આવે. પણ ત્યાં એના આપણે અત્યારે સમજવાનું શું છે? પ્રદેશ અસંખ્યાત પ્રદેશ છે એટલે અવસ્થાના આધાર ઉપર જીવોમાં ભેદ કરી શકાય. આપણો અત્યારે મૈત્રી ભાવ કેટલો સ્થૂળ થયો છે, કેટલો મતલબી થયો છે, કેટલો જડ થયો છે, આ મૈત્રી ભાવ પણ આપણે ગુમાવ્યો છે. ધર્મની, મહાવીરની મૈત્રી એ આધાર છે અહિંસાનો. અહિંસા મહાવીરની સર્વશ્રેષ્ઠ, સત્યથી પણ શ્રેષ્ઠ. સત્ય પણ ત્યાં ગૌણ છે, કારણ કોઈ જીવની હિંસા કરી શકાય, કોઈ જીવની હિંસા ન કરી શકાય. તો એ હિંસા ન કરી શકાય, ન થઈ શકે એને માટે હિંસા જીવની જ થાય પેલા જીવમાં અભેદ દ્રષ્ટિ આવવી જોઈએ. એટલે જીવ મૈત્રી વિના પૂર્ણપણે અહિંસા સંભવિત નથી. જેનો જીવ મૈત્રીનો વિચાર જ અધૂરો છે એટલે આજે જગતની અંદર એક આત્મવિજ્ઞાન છે અને બીજા પદાર્થ વિજ્ઞાન છે. આપણે મનુષ્યનો વિચાર પદાર્થ વિજ્ઞાનથી થાય છે કે ઇઝ અ બાયોલોજિકલ પ્રોડક્ટ, મેન ઇઝ એ બાયોલોજિકલ પ્રોડક્ટ. તો બાયોલોજિક પ્રોડક્ટ જેટલો સ્થૂળ દેખાય છે, સૂક્ષ્મ સમજાતો નથી, તો એ સૂક્ષ્મ પ્રોડક્ટ હોય એની ગણતરી થતી નથી, એનામાં જીવ નથી. એટલે મૈત્રી પણ એની સાથે થાય નહીં. આખી વાત વિતરાગ વિજ્ઞાન અને પદાર્થ વિજ્ઞાન આ બેનો આ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે ત્યારે આ વિતરાગ વિજ્ઞાન છે એ જીવ વિજ્ઞાન છે, પદાર્થ વિજ્ઞાન નિર્જીવનું વિજ્ઞાન છે. અને જીવને નિર્જીવ તરીકે ખપાવીને પછી એની ગણતરી કર્યા કરો, એનું મૂલ્યાંકન કરીએ તો ક્યારે સત્ય પામી શકાય નહીં. એ સત્ય પણ અધૂરું છે. બરાબર. માત્ર જ્ઞાન દર્શન ચારિત્ર દ્રષ્ટિએ જીવનું મૂલ્યાંકન હોય તો મૈત્રી ભાવ પૂર્ણ રહે, નહીં તો ન રહે. એટલે અહીંયા જેને મોક્ષ નિર્માણ પામવો છે એની અવસ્થામાં તો આ અહિંસા એ પૂર્ણ અહિંસક જ નિર્માણને પામી શકે. હિંસક હોય, હિંસાનું લેશ માત્ર પરિણામ અણુ માત્ર તો પણ થાય નહીં. અને એ મૈત્રીની અંદર કહ્યું છે સંભાવ જોઈએ, અને સંભાવ છે એ રાગ દ્વેષ રહિત અવસ્થા છે. એટલે ભગવાન કુંદકુંદાચાર્યજીએ ગાથા ગાય, અણુમાત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જીવને, કોઈ આગમ દર ભલે પણ જાણતો નહીં આત્મને, મોક્ષને જાણતો નથી. સરખું ન હોય, ગુણ અપેક્ષાએ છે, વિકાસ અપેક્ષાએ નહીં, અસ્તિત્વની અપેક્ષા, સત્તાની અપેક્ષાએ. એ વિપરીત છે આખું બધી, એ બધી અવસ્થા તારતમ્યતા જુદી છે, પરંતુ એનું લક્ષણ આ છે. એ જળમાં નહીં મળે, એ જળમાં એ લક્ષણ નહીં મળે. તો 100 થી 103 ગાથા સુધીનું સૂત્ર શું છે? તો કે બધી અવસ્થાઓ કર્મજનિત છે, જીવ દ્રવ્ય પ્રમાણથી અનંત છે, ક્ષેત્ર પ્રમાણથી લોકાલોક અસંખ્યાત પ્રદેશી છે, વ્યવહારથી સ્વદેહ પ્રમાણ છે, સર્વત્ર સર્વકાળે જીવનું આ સ્વરૂપ છે. બાદર સૂક્ષ્મ આદિ ભેદ પણ કર્મજનિત છે, ગતિભેદ કર્મજનિત છે, કાય ભેદ કર્મજનિત છે, વર્ણભેદ કર્મજનિત છે, કુળભેદ કર્મજનિત છે, ગોત્રભેદ કર્મજનિત છે. એકો એક ભેદ જેટલા જેટલા જીવના ભેદો જણાવ્યા છે દ્રવ્યાનુયોગની અંદર, જીવના અનેક પ્રકારે ભેદ બતાવ્યા છે. જીવ ચેતન લક્ષણથી એક છે, ચૈતન્ય લક્ષણ એક છે, ચૈતન્ય જીવ લક્ષણમ. અને એ ચૈતન્ય કેવી રીતે ખબર પડે કે આનામાં ચૈતન્ય છે કે નહીં? તો ઉપયોગો જીવ લક્ષણ, જ્યાં ચૈતન્ય છે ત્યાં એનો ઉપયોગ પણ છે. ચૈતન્ય ઉપયોગ રહિત ન હોય, અને જળને ઉપયોગ હોય નહીં સહિત ન હોય, જળ ઉપયોગ સહિત ન હોય ચૈતન્ય ઉપયોગ. નાની નાની વાત સમજીએ, ખૂબ વિચારીએ, અને વિચારથી જ્યારે બેસી જાય ત્યારે એ શ્રદ્ધા કહેવાય. એ રમણીયતા છે, રમણતા નથી, રમણીય. પણ એ તો જીવનું આ પ્રકારે જીવ છે ત્યાં તમને એની અંદર આ ચૈતન્ય પણ દેખાય, ચૈતન્યનું વિવિધ પ્રકારે પ્રગટીકરણ થાય છે. પણ સમજ બેઝિક લઈ લો, બેઝિક લઈ લો કે જ્યાં ચૈતન્ય છે ત્યાં ઉપયોગ હોય હોય ને હોય છે. એટલે તરત જ ખબર પડે કે સૂક્ષ્મ જીવની અંદર પણ કોઈ ને કોઈ સંચાર થાય, જીવ વૃદ્ધિ પામે. એટલે કોઈ પણ પદાર્થની સાથે જોડાયેલો હોય પદાર્થ વૃદ્ધિ પામે, કેમ? તો કે એનામાં જરૂર ક્યાંક ને ક્યાંક ચૈતન્ય છે. આવા લક્ષણો પકડીને જીવ અને અજીવ આ માત્ર બે તત્વનો ભેદ જો જીવ પામી જાય તો અજીવથી જ જીવને બંધન છે. અને જીવ અજીવનો ભેદ ન પામવાને કારણે ક્યારેક પોતે અજીવની જેમ વર્તે છે. એટલે અનુકંપા કીધી, અનુકંપા. કરુણા ત્રીજી મૈત્રી ભાવમાં મૈત્રી પ્રમોદ અને કરુણા, એટલે જગતના જીવોની કર્મજનિત વિચિત્ર અવસ્થા જોઈને એ જીવ સુખ અથવા દુઃખનો અનુભવ કરે છે, એમાં દુઃખનો જ પ્રાય અનુભવ કરે છે, અસાતા વેદનીયનો જ અનુભવ કરે છે, ત્યારે જીવને અનુકંપા થાય, કરુણા થાય. ઓહો, આ જીવ એના અજ્ઞાનને કારણે દુઃખી છે, બાકી જીવનો સ્વભાવ તો સુખ છે, જીવનો સ્વભાવ શાંતિ છે, જીવનો સ્વભાવ સમાધિ છે. કેમ કે જ્ઞાન દર્શન ચારિત્રનું લક્ષણ સુખ શાંતિ ને સમાધિ છે. જો જ્ઞાન દર્શન ચારિત્ર જીવનું લક્ષણ હોય તો એ વિકસિત જાય, વિકસિત થાય તો અપૂર્ણ ચાલે, તો શું થાય? સુખ શાંતિને સમાધિ છે, પણ નથી વિકસિત ત્યાં સુધી દુઃખ છે, અશાંતિ છે અને અસમાધિ છે. તો આ સોમી ગાથાના આધાર ઉપર 103 ગાથા સુધીની વિચારણા આપણે કરી. કંઈ પ્રશ્ન? હોય તો થાય, ન હોય તો એટલે કઈ અપેક્ષા એ કહી છે કે પર્વતો પથ્થર છે ને એ શુષ્ક હોય છે, આર્દ્ર હોય, એમાં જીવ ન હોય, પણ એના જે ભાગની અંદર માટી છે સમજો, તો પથ્થરમાં એક અંકુર ફૂટે છે, ઝાડ ઉગે છે. વિચાર એ કરવાનો કે કેટલાક જીવોને માટી એની કાયા છે, માટીમાં જીવ છે એમ નહીં, જીવને માટી એની કાયા છે, પૃથ્વી કાય, પણ પથ્થર નહીં, પથ્થર પથ્થર છે એ તો જડ છે, પણ પથ્થરની અંદર ક્યાંક એવી આદરતા હોય. આજે આપણે જોઈએ કે માટીની પ્રતિમા ક્યાંય બનાવતા નથી, પ્રતિમા શેની બને? આરસની. શું કામ? કોઈ સંભાવના નથી. આરસનો પથ્થર કાળક્રમે કરીને એના પથ્થરના પરમાણુઓ એટલા સખત થઈ ગયા છે, સખત શુષ્ક બની ગયા છે, એ ત્યારે અજીવ સ્વરૂપ છે એનું, અને માટીનું ઢેફું. તો ખાણમાંથી તમે લીધો પથ્થર અને બાજુના ખેતરમાંથી માટીનું ઢેફું લીધું, સચિત છે આ, અચિત છે આ, અજીવ છે આ, સજીવ છે. આર્દ્રતા છે એની અંદર, જીવો એવા છે કે જેને માટી એની કાયા છે, એટલે એની અંદર રહેલી પ્રત્યેકની અંદર. પછી વિજ્ઞાનની આ બધી સૂક્ષ્મતા છે. પાણી છે તો પાણી સચિત છે અને પાણી અચિત છે. ઉકાળી નાખે છે ત્યારે કહે છે પાણી હવે અચિત થયું, હવે એની અંદર નવા જીવો ઉત્પન્ન થવાની સંભાવના રહેતી નથી. માટીમાં થાય, પથ્થરમાં આરસમાં ન થાય. આરસની અંદર કોઈ બીજ નાખી દે તો એ અંકુર એનો ફૂટે નહીં. ખાડો કરી અને બીજ નાખીને પછી ઉપર સિમેન્ટ પૂરી દે તો થાય. એમ આખી ત્યાં પહાડની વાત છે, તે નિર્જીવની છે, અજીવની છે. તો પૂરું થયું, આગળ વધશું. ગાથા નંબર 104. ગાથા નંબર 104.
જે જીવોમાં શત્રુ મિત્ર આદિનો ભેદ કરતો નથી તે નિશ્ચયથી જીવના લક્ષણ જાણે છે. શત્રુ મિત્ર કે સ્વકીય પર જે આ જીવ સમસ્ત એક ગણી સૌ સમ જુએ તે જાણે નિજ તત્વ. આ બધા પ્રાણીઓ છે તેમાંથી કોઈ કોઈનો શત્રુ પણ છે તથા કોઈ કોઈનો મિત્ર પણ છે. આ પોતાનો છે, આ પારકો છે એમ વ્યવહારથી જાણીને જે જ્ઞાની એક દ્રષ્ટિ રાખીને નિશ્ચયથી સર્વને સમાન જુએ છે, માને છે, તે જ આત્માને જાણે છે. શત્રુ મિત્ર, જીવન મરણ, લાભ અલાભ આદિ સર્વ દ્વંદ્વોમાં સમભાવરૂપ જે વિતરાગ પરમ સામાયિક ચારિત્ર, તેના પ્રભાવથી જીવોને જે શુદ્ધ સંગ્રહ નૈતની અપેક્ષાએ સમાન જાણે છે, તે સ્વસ્વરૂપને જાણે છે. તે સ્વસ્વરૂપ વિતરાગ સહજાનંદ રૂપ તથા શત્રુ મિત્ર આદિની કલ્પનાથી રહિત છે.
એ જીવ
જો
જે સમજાયું હોય કે ન સમજાયું, તો અત્યારે એ વિષમ ભાવમાં છે, ગોટણમાં છે. અહીંયા સંભાવની વ્યાખ્યા આપી છે કે સર્વજીવને સ્વભાવવાળા જે માનતા નથી એ અજ્ઞાની જીવને સંભાવ નથી, એ વાત મૂકી છે. અને 106 ગાથા નંબર 104, 105 અને 106 એ જ કયો જીવ મુક્તિને પામી શકે છે એમાં જેટલી જેટલી પ્રકારની ભેદ દ્રષ્ટિ છે એ ભેદ દ્રષ્ટિનો વધુ વિસ્તાર કહે છે. નવો ભેદ ઊભો કર્યો શત્રુ અને મિત્ર. માણસ બધાય સમાન છે, જાતિ સમાન છે, કુટુંબ સમાન છે, પરિવારના બધા સભ્યો સમાન છે, પણ ભેદ ઊભો કર્યો શત્રુ અને મિત્ર નવો ઊભો કર્યો. આ બધા પ્રાણીઓમાંથી કોઈ પારકો, કોઈ પોતાનો, કોઈ શત્રુ, કોઈ મિત્ર. આમ વ્યવહાર દ્રષ્ટિ ઊભી કરી એ કહે છે કે જે આ બધાને એક ગણીને સમ જાણે કે ભલે શત્રુ હોય, મિત્ર હોય, પારકો હોય, પોતાનો હોય, પણ બધા જીવો તો સમાન છે. એ મારો છે કે મારા ગામનો છે, ત્યાંનો છે, તેનો છે, આવો કોઈ વિચારની અંદર નક્કી કરે કે બધું હોવા છતાં એ ભેદથી પર થઈને જે વિચારે શત્રુ, મિત્ર, પોતાનો, પારકો, આ બધા કાલ્પનિક ભેદો છે, કોઈ અપેક્ષાએ ઊભા કરેલા ભેદો છે. એનાથી જે સમાન જુએ છે નિશ્ચયથી સર્વને એ કહે છે એ જ આત્માને જાણે છે. કારણ કે એની દ્રષ્ટિ સેના ઉપર છે? આત્મા ઉપર. એ જીવ છે ને ભાઈ, આત્મા છે ને, ગમે તેવો છે. તો આ સમભાવ ઉપર એ નિજ તત્વને કોણ જાણી શકે છે? કે જેનામાં આવી સમાન દ્રષ્ટિ છે. આપણે નરસિંહના વૈષ્ણવજનના કાવ્યની અંદર એ વાત મૂકી છે, સમદ્રષ્ટિથી સૌને જુએ. એ જીવ સમદ્રષ્ટિથી બધાને જુએ. હોય બધા પારકા છે, પરાયા છે, બધું જ બરાબર છે, છતાં એક અપેક્ષાથી એ વાતને પકડીને એને એનું મૂલ્યાંકન કરે ત્યારે તો જીવ તરીકે કરે. એટલે એના પ્રત્યે કોઈ પણ પ્રકારની વિરાધના ન કરે. એક મૈત્રી ભાવ અને બીજો એનો વિરાધક ભાવ. જગતના જીવો જીવની ભક્તિ કરવા કરતાં વિરાધના વધારે કરે છે. પોતાનાની ભક્તિ કરવી એમાં કાંઈ વાંધો નથી. સમજો કોઈ પોતાના કુટુંબના લોકોની વધારે ભક્તિ કરે, કોઈ જ્ઞાતિની કરે, કોઈ વિશેષ ગામના લોકોની ભેગી કરે, કે અમારા ગામના. વિદેશમાં જાય ને ત્યારે ભક્તિ ક્યાંની આવે ખબર, ગામની આવે. ગામમાં હમુંય ન જોતો હોય, અને જ્યાં વિદેશમાં જાય ત્યાં અમે આ બધા કાઠિયાવાડીના, ઝાલાવાડીના, ફલાણાના, ઢેકણાની બધા ભેગા થાવ, આપણે બધા એક છીએ. પણ કાકા આપણે બધા એક, આપણે ઝાલાવાડમાં નહોતા, ત્યાં તો બાપના મેરા વેર હતા. પણ વિરાધના કરે તો કે વિરાધના ન કરે. એ જ રીતે કે છે કે એક સ્વભાવી જીવ સૌ જે એમ નથી માનતો, 105ની અંદર કહે છે કે બધા જ જીવોને જે એક સ્વભાવવાળો નથી માનતો એ એનામાં સંભાવ નથી. કયા જીવમાં સંભાવ નથી? કે જે જીવોને એક માનતો નથી. કોઈને કોઈ પ્રકારનો અવસ્થા ભેદ, કર્મજન્ય ભેદ એને ભેદ માનીને પર માને છે, જુદો માને છે. તો કે છે આ જીવમાં સંભાવ આવી શકે નહીં, સંભાવ નહીં આવી શકે. અને સંભાવ છે એ જ સમુદ્ર રૂપી સંસાર તરવા માટે નાવ સમાન છે. અને 106ની અંદર વાત મૂકી કે જીવોમાં જે કંઈ ભેદ છે એ બધા કર્મજન્ય છે. અને અહીંયા વાત મૂકી છે કે એ જીવ અવસર મળે તો કર્મથી મુક્ત થઈ શકે છે. વિચારીએ, જેટલા જેટલા ભેદ ગણ્યા એ બધા ભેદનો આધાર કર્મ. અને હું એને કર્મથી ભિન્ન ભેદ માનું છું, પણ એ જીવને જો અવસર મળે, સમય આવે અને કોઈનું નિમિત્ત પામે, સદગુરુનું, સદ્દેવનું, સદ્ધર્મનું, તો એ જીવ પોતાના કર્મથી મુક્ત થઈ શકે છે. ત્યારે જ્ઞાન દર્શનથી મુક્ત નથી થતો. એ પાછું સમજવું જોઈએ કે જીવનું લક્ષણ જ્ઞાન દર્શન ચરિત્ર છે, અને બાકીના બધા પણ એ જીવની અંદર એના લક્ષણ દેખાય છે, પણ એ કર્મજન્ય છે, સ્વભાવજન્ય નથી. એ કર્મથી મુક્ત થઈ શકે, સ્વભાવથી મુક્ત થઈ શકતો નથી. કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. એ જીવ પોતાના તિર્યંચપણામાંથી મુક્ત થાય, નારકીપણામાંથી મુક્ત થાય, વિકલાંગપણામાંથી મુક્ત થાય, દરિદ્રી અવસ્થામાંથી મુક્ત થાય, રોગી અવસ્થામાંથી મુક્ત થાય, અજ્ઞાન અવસ્થામાંથી મુક્ત થાય. થઈ શકે છે, આ બધી કર્મજન્ય અવસ્થા છે. કર્મને કારણે આવી અનેક પ્રકારની વિશેષતાઓ, વિવિધતાઓ, વિચિત્રતાઓ જીવોના વચ્ચે જોવા મળે છે. પણ બધા વચ્ચે કોમન છે કે પ્રત્યેક જીવ જ્ઞાનયુક્ત છે, દર્શનયુક્ત છે, ચારિત્રયુક્ત છે, ઉપયોગ સહિત છે. એનામાં વેદના, સંવેદના છે, લાગણી છે, બોધ છે. આનાથી મુક્ત કોઈ જીવ થાય? એનો સ્વભાવ છે. જીવ અને અજીવ વચ્ચેનો ભેદ એ જ છે. અજીવમાં આ એકેય વસ્તુ નથી. જીવની અંદર આ ચૈતન્ય છે. ચૈતન્યનું લક્ષણ ઉપયોગ છે. ઉપયોગના કારણે એ જીવની અંદર એનું જ્ઞાન, દર્શન, ચારિત્ર, વેદના, સંવેદના આ બધું જ છે. રમણતા જે કંઈ કહીએ તે બધા ઉપયોગના લક્ષણો છે. એનાથી મુક્ત નથી થતો, એ તો વધારે પામે છે. કર્મના કારણે એ બધા લક્ષણો એના દબાઈ ગયા છે, એના ગુણો અવરાઈ ગયા છે. એ આવરણ દૂર થાય, એ અડચણ દૂર થાય, એ અવરોધ દૂર થાય, તો જીવ પોતાના પૂર્ણ સ્વભાવને પ્રાપ્ત કરે છે. તો કે છે, એ જીવ આ બધા ભેદો તને દેખાય છે, એ ભેદો તો કર્મકૃત જીવ, ભેદ સૌ બધા જીવોમાં કર્મકૃત છે. તેથી કર્મનો જીવ થાય, જીવ એ કર્મ નથી. તને દેખાય છે એ કર્મ દેખાય છે. હવે આપણે પારકાની વાત છોડી દઈએ, પોતાની બાબતમાં પોતાને શું દેખાય છે? પછી પેલા પોતે પોતાને કયા રૂપે જુએ છે? કર્મ રૂપે ને? તો થયું ને કે હું શાંતિલાલ છું, તો શાંતિલાલ કર્મજન્ય અવસ્થા છે કે તારી સ્વભાવજન્ય અવસ્થા છે? હું રૂપાળો છું એટલે તું કર્મ, તું તને ઓળખવામાં જ ભૂલ કરે તો જગતને તો પછી. સોનલબેન, અરે કર્મને કર્મને જીવ થાય, કર્મ કોઈથી જીવ ન થાય. અને કર્મથી તો અવસર મળે તો કર્મ છૂટી જાય. અહીંયા પણ આયુષ્ય પૂરું થાય તો શાંતિલાલ હાલો જાય, ક્યાંનો ક્યાંય. પણ હું છું, તું ભલે હો, આવ્યું કર્મ પૂરું થયું, તારું કોઈ અસ્તિત્વ નથી, નામ નથી, નિશાન નથી, ઉઠમણા સિવાય બીજી કોઈ ક્રિયા નથી. આ બધા ભાવ સ્વરૂપ છે બધા કર્મના. હું શાંતિલાલ છું, ભગનલાલ છું, લખપતિ છું, મકાન માલિક છું, આટલા દીકરાનો બાપ છું, આટલી ફેક્ટરીનો અધિકારી છું, આ પદ છે, અમારો હોદ્દો છે, સરકારમાં અમારું માન છે, અમારું ગૌરવ છે, આટલા મેં પારિતોષિક મેળવ્યા છે, આટલા બહુમાન થયા છે. આ બધી કર્મજન્ય અવસ્થા કે સ્વભાવજન્ય? તો કર્મથી જીવ મુક્ત થાય, કર્મથી જીવ અવસર આવ્યો થાય, પોતે છોડી શકે છે. અને કઈ કર્મ પોતાની મેળે કામ પૂરું થાય એટલે વ્યા જાય છે, એ કઈ રહેતા નથી. આપ મુવે તો ડૂબ ગઈ દુનિયા. અરે તારી દુનિયા એ તારું કર્મ હતું, તે આખું જે તારી બાયોડેટા બતાવી ને કે મારી દુનિયા કેવી અને આપણો પ્રભાવ કેટલો, તો કે બધું તારું કર્મ સાથે સંબંધિત છે. અને જેવો તું ગયો એવું બધું ગયું. આપ મુવે તો ડૂબ ગઈ દુનિયા. અરે આ જીવને પોતાની ઓળખાણ પણ જીવ તરીકે નથી, પણ કર્મ તરીકે છે. અને કર્મ છે એ બે રીતે, એક એની સ્થિતિ પૂરી થાય ત્યારે જાય, અને કા જીવ છૂટે ત્યારે મળી જાય. સ્વથી કરવી પડે. એટલે કહ્યું છે કે કર્મ ને જીવ થાય. આ કર્મ છે જીવ નથી. તું એટલી બધી ભ્રમણામાં છો કે તું કર્મ, હું ફલાણા ભાઈનો દીકરો છું તો કે કર્મ છે, તું ફલાણા ભાઈનો દીકરો એ કર્મ છે. જીવ કોઈનો દીકરો હોઈ શકે અને કોઈનો અનુત્પન્ન એવો જીવ એ કોઈનો પિતા પુત્ર બની શકે નહીં. હવે આ એની કર્મ કારણ શું છે? તો કે કર્મ તો અવસર મળે છૂટી જાય, ભિન્ન થઈ જાય જીવથી. કર્મ જે છે એને જે તે માયના છે, એકરૂપ માયના છે જીવ સાથે, એ જ હું છું એ માયનું છે. અરે મૂર્ખ, આ અવસર મળશે ને તો કર્મ તો છૂટી જશે. એ પોતે પોતાના પુરુષાર્થથી છોડી દે, જ્ઞાનથી છોડી દે કે હું દેહ નથી, હું દેહાદી સ્વરૂપ નથી. આ એને જોયું પોતાને, સદગુરુનો યોગ થયો, જ્ઞાનનો યોગ થયો, અને એનું જ્ઞાન લક્ષણ વિકસિત થયું, અંદરનો આત્મા જાગૃત થયો. તો જેમ જીવ જાગે એમ કર્મ ભાગે. જીવ જેટલો ભાગે એટલા જાગે એટલા પ્રમાણમાં કર્મ ભાગે. અત્યારે કર્મ આપણા ઉપર હાવી બન્યા છે, એનું કારણ શું છે? કે આ જીવ ઘોર અંધકારમાં અને અજ્ઞાનમાં પડ્યો છે. જો જરા વિચાર કરે તો આ કર્મનું સ્વરૂપ ભ્રાંતિરૂપ એને ભાસ્યા વિના રહે નહીં. અને જ્યાં ભ્રાંતિરૂપ સ્વરૂપ છે એ સમજે છે કે આ તો જવાનું જ છે ગમે ત્યારે, તો એના તરફ એને મોહ ન થાય, એટલે રાગ દ્વેષના પરિણામ સંભવિત ઓછા થાય, ઘટતા જાય. અરે એમ તો ઉંમર થાય તો પછી પરિણામ ઘટે છે ને. પછી વારંવાર તો બોલતો જાય, શિખામણ બોલે આવી જઈએ આપણે, ક્યાંક આવું પછી વરે બોલતો હોત તો તારું ઘણી કલ્યાણ થયું. અત્યારે બોલે મારે શું કામનું છે, મારે ક્યાં રાખવું છે, મારે લઈ જવું છે, એ વાત સાચી છે. પણ તારી આ ભાષા તો 80 વર્ષની છે ને, આ ભાષા તે 25મા વર્ષે વાપરી હોત તો ઘણા મોહના પરિણામથી તું બચી ગયો હોત, ઘણી પ્રકારના કર્મબંધની પ્રક્રિયામાંથી બચી ગયો હોત અને જ્ઞાન વહેલું જાગૃત થયું હોત. પણ આજે તો એને જે વાત છે એ બધી હજી અજ્ઞાનજન્ય છે, લઈ જઈ શકતો નથી. પણ ઈચ્છા અંદર એવી ખરી કે સાથે આવી શકે એવી કોઈ તરકીબ હોય તો જવા દે. અને પછી એની કલ્પના મુક્તિની નો આવે, પરભવમાં સારા સંજોગો મળે, મને આ બધું સુખ સંપત્તિ મળે, હારા હગાવાલે ખબર નથી હું ક્યાં જઈશ, હું ક્યાં જઈશ, કોને અરે મારું કોણ ધ્યાન રાખશે. એક ભાઈને મળવા ગયા તો સતત આમ જ ચિંતા લાગે કે હું ક્યાં જઈશ. હવે આખી શરીર એવું હલી ગયું છે, બધા એના સ્પેર પાર્ટ્સ બધા ઢીલા પડી ગયા છે, હવે હું ક્યાં જઈશ. પછી જે કોઈ એવી સેવક તમે બધા અત્યારે મને પૂછો છો પછી મારું કોણ ધ્યાન રાખશે, પછી મારું કોણ, પણ તું આ અવસ્થામાં નહીં હો. અરે જ્યારે તારો આ જર્જરિત દેહ છૂટી જશે ત્યારે તારી અવસ્થા કર્મજન્ય જે હશે તે, પણ ત્યારે તું 80 વર્ષનો બુઢો નહીં હો. પણ આ જીવને સ્વભાવ દ્રષ્ટિ નથી, કર્મ દ્રષ્ટિ છે. 106મી ગાથામાં બહુ સરસ કહે છે, કર્મકૃત જીવ ભેદ સૌ પણ કર્મના જીવ થાય. ભાઈ કર્મ કોઈ દી જીવ બની શકે નહીં. તો હું અત્યારે માંદો છું, અસ્વસ્થ છું, આ છું તે છું, કર્મ છે, અને એ કોઈ દી જીવ થઈ શકે તો એમાં શું, તો હું પણ લઈને બેઠો છું, એમાં મારા પણ રાખ્યું છે, અને પોતાના દર્દ સાથે પણ માણસ મારા પણ કરી અને રોદણા રૂવે રાગ દ્વેષના પરિણામ પણ કરે. તો કે કર્મ તો એવો છે કે કોઈ સમય પામીને, કોઈ એવું સહકાર્ય કારણ પામીને મુક્ત થઈ જશે. એક તો કર્મનો સ્વભાવ એવો છે કે કાયમ ટકી શકે નહીં, અને એના સમય પહેલા તું એને કાઢી શકે છે. બસ આત્મા તો જ્ઞાયક છે અને શુદ્ધ સ્વભાવ વાળો છે. સ્ત્રી પુત્ર આદિ તમામ ભેદોથી ભિન્ન છે, તમામ નામ રૂપ આદિથી ભિન્ન છે. માટે ભેદ જોઈને રાગદ્વેષ કર્તવ્ય, આ સરસ નવું સૂત્ર આપ્યું કે રાગદ્વેષ કરવા તો કર, પણ ભેદ જોઈને કરવા, કારણ કે એક ભેદ છે નહીં, તો ભેદ વગર રાગદ્વેષ ન થાય. ભેદની દ્રષ્ટિ મટી જાય તો રાગદ્વેષ આવે નહીં. જ્ઞાનીઓ જુદી રીતે સમજાવે છે, કર રાગદ્વેષ પણ ભેદ નહીં. જાગૃત રહે. આ 106 સમય, ચલો વિશેષ અવસર.